એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, અમારી આ ખાસ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જે આમ તો પર્યાવરણ વિશેની આપણી જે સમજ છે તેને કદાચ થોડી પડકારશે.
ચોક્કસ, પુસ્તક છે નોટ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડ અને લેખક છે હેન્ના રિચી. આજકાલ કેવું છે કે પર્યાવરણની વાત આવે એટલે મોટે ભાગે ચિંતા અને નિરાશા જેવું જ લાગે.
હા, એ જ.
પણ આ પુસ્તક છે ને, એ એક અલગ જ ચિત્ર રજૂ કરે છે, ડેટા આધારિત, તથ્યો આધારિત.
અને એટલે જ આ પુસ્તક અત્યારે બહુ જ મહત્વનું છે. નહીં, આપણે લગભગ રોજ સાંભળીએ છીએ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ, જૈવ વિવિધતાનું નુકસાન.
બરાબર.
અને આ બધું સાંભળીને ઘણીવાર એક પ્રકારની પેલી ઇકો એન્ઝાયટી કહેવાય છે ને, એવી પર્યાવરણીય ચિંતા થાય કે શું ખરેખર બધું પૂરું થઈ રહ્યું છે, કોઈ આશા બચી છે કે નહીં.
અને આ પુસ્તક કહે છે કે હા, આશા છે, પણ એ કોઈ હવામાં વાત નથી, નક્કર પુરાવાઓ છે એની પાછળ.
કરી છે અને ભવિષ્યમાં પણ કરી શકીએ એમ છીએ.
બિલકુલ. તો આ ડેટા આધારિત આશાવાદ પાછળ કોણ છે? ચાલો લેખક વિશે થોડી વાત કરીએ.
હેન્ના રિચી, તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોગ્રામ ફોર ગ્લોબલ ડેવલપમેન્ટમાં સિનિયર સંશોધક છે, પણ કદાચ વધારે જાણીતું નામ છે અવર વર્લ્ડ ઇન ડેટા.
ઓ હા, અવર વર્લ્ડ ઇન ડેટા, એ તો વૈશ્વિક ટ્રેન્ડ્સને સમજવા માટે અદ્ભુત સ્ત્રોત છે. એમના ગ્રાફ્સ અને વિશ્લેષણ એકદમ સ્પષ્ટ હોય છે.
બરાબર. તો હેન્ના રિચી આ જ પ્લેટફોર્મના સંશોધન વડા છે, હેડ ઓફ રિસર્ચ. એટલે એમનું કામ જ ડેટા સાયન્સ, પર્યાવરણ અને ટકાઉ વિકાસના સંગમ પર છે.
અને એટલે જ એમનું દૃષ્ટિકોણ અલગ પડે છે, ખરું ને?
હા, કારણ કે તેઓ કોઈ પરંપરાગત પર્યાવરણ કાર્યકર નથી કે નથી કોઈ ઉદ્યોગના લોબિસ્ટ. એ તો ડેટા વૈજ્ઞાનિક છે.
એટલે નિષ્પક્ષ અને પુરાવા આધારિત અભિગમ. બિલકુલ. અવર વર્લ્ડ ઇન ડેટા પરના કામને લીધે એમની પાસે એક આમ બહુ મોટી સમજ છે કે દુનિયાભરમાં માનવતા ક્યાં સફળ થઈ, ક્યાં નિષ્ફળ ગઈ, લાંબા ગાળાના વલણોની સમજ. એ વિજ્ઞાન અને સામાન્ય માણસ વચ્ચેની કડી જેવું કામ કરે છે.
એટલે લાગણીઓ કે પૂર્વગ્રહો કરતા આંકડા શું કહે છે એના પર ફોકસ. તો પછી આ પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, શું કહેવા માંગે છે?
મૂળ વાત એમ છે કે જો પર્યાવરણીય સમસ્યાઓ ગંભીર છે, ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતાનું નુકસાન, પ્રદૂષણ, આ બધું સાચું છે અને બહુ ગંભીર છે. લેખક એને જરાય ઓછું નથી આંકતા.
હા, એ તો સ્પષ્ટ છે.
પણ, અને આ પણ બહુ મહત્વનું છે, લેખક ડેટાથી સાબિત કરે છે કે આ સમસ્યાઓ ઉકેલી શકાય તેવી છે. ઇટ્સ નોટ ધી એન્ડ ઓફ ધ વર્લ્ડ. એવું નથી કે આપણે હારી ગયા છીએ અને હવે કશું જ નહીં થાય.
આ સાંભળીને થોડી રાહત થાય, કારણ કે મોટાભાગની ચર્ચા તો એવી જ હોય છે કે હવે બહુ મોડું થઈ ગયું.
સાચી વાત. પુસ્તકની દલીલ છે કે પર્યાવરણવાદ ઘણીવાર બિનજરૂરી આમ નિરાશાવાદનો શિકાર બની ગયો છે. એટલે ખાલી નકારાત્મક વાતો પર જ ધ્યાન જાય છે અને છેલ્લા દાયકાઓમાં જે નોંધપાત્ર પ્રગતિ થઈ છે એને જાણે ભૂલી જ જવાય છે. એના બદલે રિચી વાત કરે છે તાકીદના આશાવાદની, અર્જન્ટ ઓપ્ટિમિઝમ.
તાકીદનો આશાવાદ, આ થોડું વિરોધાભાસી નથી લાગતું? અર્જન્ટ પણ અને ઓપ્ટિમિઝમ પણ.
હા, પણ એનો અર્થ સમજો. તાકીદ એટલે કે પરિસ્થિતિ ગંભીર છે, આપણે ઝડપથી કામ કરવાની જરૂર છે, એ સ્વીકારવાનું.
બરાબર.
અને આશાવાદ એટલે એ વિશ્વાસ કે આપણી પાસે આ સમસ્યાઓ ઉકેલવાના સાધનો છે, ટેકનોલોજી છે, ભૂતકાળના અનુભવો છે. આ કોઈ પોકળ આશા નથી, પણ પુરાવા આધારિત છે. પુસ્તક મુખ્યત્વે 7 ક્ષેત્રો લે છે. હવા પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ, વન્નાબૂદી, ખોરાક, જૈવ વિવિધતા, સમુદ્રી પ્લાસ્ટિક અને વધુ પડતી માછીમારી. અને આ જ દૃષ્ટિકોણથી એની ચર્ચા કરે છે.
સરસ. તો ચાલો આમાંથી કેટલાક મુદ્દાઓ પર થોડી ઊંડી વાત કરીએ. હવા પ્રદૂષણથી શરૂઆત કરી છે, જે બરાબર છે, કારણ કે એની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. અહીં શું કહે છે લેખક, શું કોઈ આશા છે?
હા, પુસ્તક મુજબ હવા પ્રદૂષણ ભલે સૌથી ઘાતક પર્યાવરણીય સમસ્યાઓમાંથી એક હોય, પણ એ એવી સમસ્યા છે જેનો ઉકેલ આપણે જાણીએ છીએ અને લાગુ પણ કર્યો છે.
દાખલા તરીકે
સમૃદ્ધ દેશોની સફળતા જુઓ. 1952માં લંડનમાં પેલો ગ્રેટ સ્મોગ થયેલો, ખબર છે? હજારો લોકો મરી ગયેલા.
હા, સાંભળ્યું છે.
એ પછી ત્યાં ક્લીન એર એક્ટ જેવા કાયદા આવ્યા અને એનું પરિણામ જુઓ. યુરોપ અને ઉત્તર અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં સલ્ફર ડાયોક્સાઇડ, PM 2.5 અને ખાસ કરીને પેટ્રોલમાંથી સીસું, આ બધા પ્રદૂષણમાં ભારે ઘટાડો થયો છે.
હા, પણ એટલે આ ઘટાડો તો ત્યારે થયો જ્યારે એ દેશો સમૃદ્ધ હતા, ખરું ને? વિકાસશીલ દેશોનું શું જે અત્યારે વિકાસ પર ધ્યાન આપી રહ્યા છે?
સારો પ્રશ્ન છે. અહીં એક રસપ્રદ ખ્યાલ આવે છે, પર્યાવરણીય કુઝનેટ્સ કર્વ, એન્વાયરમેન્ટલ કુઝનેટ્સ કર્વ.
એ શું છે?
એ સિદ્ધાંત એમ કહે છે કે જેમ દેશનો વિકાસ થાય, શરૂઆતમાં પ્રદૂષણ વધે, ઉદ્યોગો વધે એટલે, પણ પછી એક સ્તરે પહોંચ્યા પછી જ્યારે દેશ પાસે પૈસા આવે, લોકો સ્વચ્છ હવાની માંગ કરે, ત્યારે તેઓ સારી ટેકનોલોજી અને નિયમોમાં રોકાણ કરે છે અને પછી પ્રદૂષણ ઘટવા માંડે છે.
એટલે કે પહેલા વધે પછી ઘટે.
બરાબર. જેમ કે કારમાં કેટેલિટિક કન્વર્ટર આવ્યું, પાવર પ્લાન્ટમાં સ્ક્રબર લાગ્યા. આશા એ છે કે ભારત અને ચીન જેવા દેશો જેમની પાસે હવે આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે, એ કદાચ પશ્ચિમના દેશો કરતાં વધુ ઝડપથી આ ઘટાડા તરફ જઈ શકે. એમને પેલી જૂની ગંદી ટેકનોલોજીમાંથી પસાર થવાની જરૂર નથી.
રસપ્રદ. આ તો થઈ સ્થાનિક હવા પ્રદૂષણની વાત, પણ પેલી મોટી સમસ્યા જે આખી દુનિયાને અસર કરે છે, ક્લાઇમેટ ચેન્જ, એનું શું? એ તો બહુ જ જટિલ છે.
ચોક્કસપણે. અને એ કદાચ આપણી પેઢીનો સૌથી મોટો પડકાર છે. પણ અહીં પણ રિચીનો સંદેશ એ જ છે કે હવે બહુ મોડું થઈ ગયું એવું માની લેવાની જરૂર નથી.
કેમ? શું કારણ છે આશાવાદનું?
સૌથી મોટું કારણ છે રિન્યુએબલ એનર્જીના ભાવમાં થયેલો જબરજસ્ત ઘટાડો. છેલ્લા 10 દાયકામાં સોલાર પાવર, વિન્ડ પાવર, બેટરી સ્ટોરેજ, આ બધાના ભાવ એટલા નીચે ગયા છે ને.
હા, એ તો સાંભળ્યું છે કે સોલાર પેનલ ઘણી સસ્તી થઈ ગઈ છે.
બસ, એટલે હવે ઘણા કિસ્સાઓમાં નવી સ્વચ્છ ઉર્જા જૂના કોલસા કે ગેસ કરતાં સસ્તી પડે છે. આ આખી ગેમ બદલી નાખે છે. હવે આ સંક્રમણ ખાલી પર્યાવરણ માટે જરૂરી નથી, પણ આર્થિક રીતે પણ ફાયદાકારક છે.
એટલે શું આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ કરવા માટે પર્યાવરણને નુકસાન કરવું જ પડે એ જરૂરી નથી રહ્યું? શું વિકાસ અને ઉત્સર્જનને અલગ કરી શકાય, જેને પેલું ડીકપલિંગ કહે છે?
બિલકુલ, આ જ તો મુખ્ય મુદ્દો છે, ડીકપલિંગ. આર્થિક વૃદ્ધિ, જીડીપી અને ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વચ્ચેની કડી તોડવી. અને સારા સમાચાર શું છે ખબર છે?
શું?
આ ડીકપલિંગ થઈ રહ્યું છે. યુએસ, યુકે, જર્મની, ફ્રાન્સ આવા ઘણા વિકસિત દેશોએ એમના ઉત્સર્જનની ટોચ, પીક એમિશન્સ પાર કરી લીધી છે.
ઓહ, એટલે એમની ઇકોનોમી વધે છે પણ કાર્બન ઉત્સર્જન ઘટી રહ્યું છે.
હા, એટલે હવે સવાલ એ નથી કે શું આપણે આ સંક્રમણ કરી શકીએ, સવાલ એ છે કે કેટલી ઝડપથી કરી શકીએ. 3 મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન આપવાનું છે. વીજળી, કોલસાથી રિન્યુએબલ્સ, ખોરાક, ખાસ કરીને પશુપાલન અને પરિવહન, ઇલેક્ટ્રિક વાહનો.
તમે ખોરાકની વાત કરી, એ પણ મોટો મુદ્દો છે. દુનિયાની વસ્તી વધી રહી છે, બધાને પૂરતું ખાવાનું ક્યાંથી મળશે? અને તમે કહ્યું હતું કે લેખક દાવો કરે છે કે આપણે 10 અબજ લોકોને આજ કરતા ઓછી જમીનમાં ખવડાવી શકીએ. આ કેવી રીતે?
હા, આ વાત પેલી જૂની માલ્થસની થિયરીથી સાવ ઊંધી છે, જે કહેતી હતી કે વસ્તી વધશે એટલે ભૂખમરો આવશે જ.
હા, પણ એવું થયું નથી.
બિલકુલ નહીં. અને એનું મુખ્ય કારણ છે હરિત ક્રાંતિ, ગ્રીન રેવોલ્યુશન. 1960ના દાયકામાં નોર્મન બોરલોગ જેવા વૈજ્ઞાનિકોએ ઘઉં, ચોખા, મકાઈની એવી જાતો વિકસાવી જેની ઉપજ બહુ જ વધારે હતી, સાથે ખાતર, સિંચાઈના સુધારા.
એનાથી ઉત્પાદન ખૂબ વધ્યું.
જબરદસ્ત. છેલ્લા 50-60 વર્ષમાં જુઓ તો પ્રતિ હેક્ટર પાકની ઉપજ વસ્તી વૃદ્ધિ કરતાં પણ વધુ ઝડપથી વધી છે.
પણ એની પર્યાવરણીય કિંમત પણ ચૂકવવી પડી છે ને? ખાતરો, જંતુનાશકો, પાણીનો વધુ પડતો વપરાશ.
એ વાત સાચી છે. હરિત ક્રાંતિની નકારાત્મક અસરો થઈ છે, પણ પુસ્તક એક બીજી રીતે વિચારવા કહે છે. જો આપણે ઉપજ ન વધારી હોત તો આજની વસ્તીને ખવડાવવા માટે કેટલી જમીન ખેડવી પડત?
ઓહ, કદાચ ઘણા જંગલો કાપવા પડત.
બરાબર. કુદરતી વસવાટોનો નાશ થાત. એટલે પડકાર એ છે કે ઉપજ વધારતા રહેવું, પણ વધુ ટકાઉ રીતે. અને બીજું, કયા ખોરાકની કેટલી અસર છે એ પણ સમજવું જરૂરી છે.
જેમ કે?
ડેટા સ્પષ્ટ છે. બીફ, ગાયનું માંસ અને લેમ્બ, ઘેટાનું માંસ, આ બે માટે જમીન, પાણી અને ઉત્સર્જન, એ છોડ આધારિત ખોરાક જેમ કે અનાજ, કઠોળ, શાકભાજી કે પછી ચિકન અને ઈંડા કરતાં પણ ઘણું વધારે છે. એટલે ઉકેલ 3 બાજુ છે. 1, ખેતીની પદ્ધતિ સુધારો, ઉપજ વધારો, અસર ઘટાડો. બીજું, ખોરાકનો બગાડ ઓછો કરો,
અત્યારે લગભગ ત્રીજા ભાગનો ખોરાક બગડે છે.
ત્રીજા ભાગનો બહુ કહેવાય.
અને ત્રીજું, શક્ય હોય તો આપણા આહારને ઓછા રિસોર્સ વાપરતા વિકલ્પો તરફ લઈ જઈએ.
બરાબર. હવે એક બીજો મુદ્દો જે બહુ ચર્ચામાં રહે છે, સમુદ્રી પ્લાસ્ટિક. દરિયામાં પ્લાસ્ટિકના કચરાના ફોટા જોઈએ એટલે ચિંતા થાય.
હા, સમસ્યા ગંભીર છે એમાં ના નહીં, પણ અહીં પણ રીચી થોડી પ્રચલિત માન્યતાઓને પડકારે છે. પેલું પ્લાસ્ટિક સ્ટ્રો પર બેન મૂકવાનું બહુ ચાલ્યું હતું ને?
હા, બધે જ.
લેખક કહે છે કે આના પર વધુ પડતું ધ્યાન આપવાથી કદાચ વાસ્તવિક મુદ્દા પરથી ધ્યાન હટી જાય છે. ડેટા જુઓ તો ખબર પડે કે સમુદ્રમાં મોટાભાગનું પ્લાસ્ટિક પશ્ચિમી દેશોના લોકો સીધું નથી ફેંકતા.
તો ક્યાંથી આવે છે?
એ મુખ્યત્વે એશિયા અને આફ્રિકાના કેટલાક મધ્યમ આવક ધરાવતા દેશોમાંથી આવે છે, ત્યાંની નદીઓ મારફતે.
કેમ?
કારણ કે ત્યાં વસ્તી ગીચ છે, પણ કચરાના નિકાલની વ્યવસ્થા, વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બહુ નબળી છે. કચરો ભેગો કરવો, લેન્ડફિલ, રિસાયક્લિંગ, સળગાવવાની ભઠ્ઠીઓ, આ બધું અપૂરતું છે.
ઓહ, એટલે સમસ્યા મૂળભૂત માળખાકીય સુવિધાની છે.
આ વિસ્તારોમાં મોટા પાયે કચરા વ્યવસ્થાપનનું માળખું ઊભું કરવાનું છે. આ સિસ્ટમ લેવલનો ઉકેલ થયો.
સમજાયો. તો આખી ચર્ચા પરથી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશા તારવા હોય તો શું કહી શકાય? વોટ આર ધ કી ટેકઅવેઝ?
ચોક્કસ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો, ડેટા આધારિત આશાવાદ વિરુદ્ધ વિનાશની માનસિકતા. નિરાશાવાદ હંમેશા સાચો નથી હોતો. લાંબા ગાળાના ડેટા ઘણીવાર સારી દિશા બતાવે છે. આપણા સ્થાનિક સંદર્ભમાં પણ, ગુજરાતમાં કે ભારતમાં, આપણે પડકારો સામે પ્રગતિની શક્યતા પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ.
હા, બીજો?
બીજો છે પેલો અને સિદ્ધાંત. સમસ્યાઓ ગંભીર છે અને સાથે સાથે તે ઉકેલી શકાય તેવી પણ છે. બંને વાત સાચી છે. આ સ્વીકારવાથી આપણે નિષ્ક્રિય નથી થતા. આપણા સ્થાનિક મુદ્દાઓ, જેમ કે પાણીની તંગી કે હવાનું પ્રદૂષણ, એના માટે પણ આ વિચાર બહુ જરૂરી છે.
ત્રીજો મુદ્દો પેલો ડીકપલિંગનો હતો, નહીં?
હા, ડીકપલિંગ. આર્થિક વિકાસ અને પર્યાવરણીય નુકસાનને અલગ કરવા. ભારત જેવા વિકાસશીલ દેશ માટે આ બહુ જ આશાસ્પદ સંદેશ છે કે આપણે સમૃદ્ધ પણ થઈ શકીએ અને પર્યાવરણને પણ બચાવી શકીએ.
ચોથો મુદ્દો મને પેલો સિસ્ટમવાળો ગમ્યો.
બરાબર. સિસ્ટમ થિંકિંગ વ્યક્તિગત દોષ કરતાં વધુ મહત્વનું. નાના વ્યક્તિગત કાર્યો કરવા સારા છે, પણ મોટા પાયાના પ્રણાલીગત ઉકેલો, જેમ કે ઉર્જા નીતિ, કચરા વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ અસરકારક છે. આ આપણને નાગરિક તરીકે નીતિ પર અસર કરવા પ્રેરે છે.
અને છેલ્લો,
પાંચમો, ભૂતકાળમાંથી શીખવાનું. ઇતિહાસ બતાવે છે કે આપણે મોટી સમસ્યાઓ ઉકેલી છે. ઓઝોન સ્તરને બચાવવા માટેનો મોન્ટ્રિયલ પ્રોટોકોલ યાદ છે?
હા, એ તો વૈશ્વિક સહકારનું ઉત્તમ ઉદાહરણ હતું.
બસ, આવી સફળતાઓ આપણને ભવિષ્ય માટે પ્રેરણા અને રસ્તો બતાવે છે.
આ મુખ્ય સંદેશાઓ સિવાય પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. થોડા એવા વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે આ છે. માનવ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આપણી પાસે સૌ માટે સમૃદ્ધ અને પર્યાવરણીય રીતે ટકાઉ વિશ્વ બનાવવાની વાસ્તવિક તક છે.
હા,
આપણી પેઢી પાસે સમસ્યાઓને સ્પષ્ટપણે જોવા માટે ડેટા છે અને તેને ઉકેલવા માટે ટેકનોલોજી પણ છે.
વાહ, આ ખરેખર આપણા સમયની અનોખી સ્થિતિ અને જવાબદારી બંને દર્શાવે છે. પહેલાં કદાચ ઈચ્છા હતી પણ સાધન નહોતા, અથવા સાધન હતા પણ સમજ નહોતી. આજે બંને છે.
બીજો એક વિચાર જે થોડો નૈતિક ભાર મૂકે છે, નિરાશાવાદ એવા લોકો માટે લક્ઝરી છે જેમને નિષ્ક્રિયતાના પરિણામો સાથે જીવવું પડતું નથી.
ઓહ.
વિશ્વના ગરીબો માટે, જેઓ ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણથી સૌથી વધુ પીડાય છે, તેમના માટે આશા છોડી દેવી પોસાય તેમ નથી. આપણે માનવું જ પડશે કે આ સમસ્યાઓ ઉકેલી શકાય તેવી છે, કારણ કે આપણે તેને ઉકેલવી જ પડશે.
આ બહુ સીધી અને સચોટ વાત છે. ન્યાય અને સમાનતાનો મુદ્દો છે. જેઓ ઓછા જવાબદાર છે અને વધુ ભોગવે છે, એમના માટે તો ઉકેલ શોધવો જ રહ્યો.
અને ત્રીજો, જે ફરી સિસ્ટમ પર આવે છે, આપણું ધ્યાન નાના પાયાના વ્યક્તિગત શુદ્ધતા પરીક્ષણો, જેમ કે પ્લાસ્ટિક સ્ટ્રોથી હટાવીને મોટા પાયાના પ્રણાલીગત ઉકેલો, જેમ કે અસરકારક કચરા વ્યવસ્થાપન તરફ વાળવું જોઈએ. આપણે માત્ર સભાન ગ્રાહકો નહીં, પણ સિસ્ટમ વિચારકો બનવાની જરૂર છે.
ફરી એ જ વાત. વ્યક્તિગત પ્રયત્નો પોતાની જગ્યાએ છે, પણ જ્યાં સુધી મોટી સિસ્ટમ ઉર્જા, ખેતી, કચરો નહીં બદલાય ત્યાં સુધી મોટો ફેરફાર નહીં આવે. તો આ બધા સરસ વિચારો છે, પણ આને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકીએ, શું કરી શકીએ આપણે?
ઘણી રીતે. પહેલું તો પર્યાવરણીય ચિંતાનો સામનો કરવામાં મદદ મળે. જ્યારે ખબર પડે કે ઉકેલ શક્ય છે ત્યારે પેલી લાચારી અને ડરની લાગણી ઓછી થાય, એના બદલે કંઈક કરવાની પ્રેરણા મળે.
હા, એ બહુ જ જરૂરી છે.
બીજું, વધુ માહિતી સાથે નિર્ણયો લઈ શકીએ, કયા પગલાંની અસર વધુ છે એ સમજી શકીએ. જેમ કે કદાચ ખોરાકમાં થોડો ફેરફાર કરવો એ નાની નાની રિસાયકલિંગ પ્રવૃત્તિ કરતાં વધુ મોટો ફાળો આપી શકે.
ત્રીજું,
આપણી વાતચીતની રીત બદલી શકીએ. મિત્રો સાથે, પરિવાર સાથે પર્યાવરણની વાત થાય ત્યારે ખાલી નિરાશા ફેલાવવાને બદલે ઉકેલોની, પ્રગતિની વાત કરી શકીએ, પોઝિટિવિટી લાવી શકીએ.
અને ચોથું,
હિમાયત પર ધ્યાન આપી શકીએ. જો મોટા ઉકેલો સિસ્ટમમાં ફેરફારથી આવવાના હોય તો આપણે નાગરિક તરીકે એવી નીતિઓની માંગ કરી શકીએ જે સ્વચ્છ ઉર્જા, ટકાઉ ખેતી, સારું કચરા વ્યવસ્થાપન આ બધાને પ્રોત્સાહન આપે.
બરાબર. આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટી શીખ એ છે કે જ્યારે આપણે માત્ર સમસ્યાઓ પર જ અટકી જવાને બદલે ડેટા આધારિત ઉકેલો અને જે પ્રગતિ થઈ છે એના પર ધ્યાન આપીએ છીએ ત્યારે એક શક્તિ મળે છે. એ જાણવું કે ભૂતકાળમાં આપણે સફળ થયા છીએ એ ભવિષ્ય માટે આશા આપે છે.
અને મારા માટે પેલો અને સિદ્ધાંત, સમસ્યા ગંભીર છે અને ઉકેલી શકાય તેવી પણ છે, આ બંનેને સાથે રાખીને ચાલવું. અને બીજું, વ્યક્તિગત દોષભાવમાંથી બહાર આવીને સિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આપણે બધા એક મોટી સિસ્ટમનો ભાગ છીએ, એને સુધારવા સાથે મળીને કામ કરવું પડશે.
શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જેના પર તેઓ મનન કરી શકે. હેન્ના રિચિક રહે છે તેમ ઘણીવાર ઉકેલો તો હોય છે પણ રાજકીય ઈચ્છાશક્તિ કે રોકાણનો અભાવ હોય છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા સ્થાનિક સ્તરે, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં એવા કયા પર્યાવરણીય ઉકેલો છે જે આપણે જાણીએ છીએ કે કામ કરે છે પણ લાગુ નથી થઈ રહ્યા? એની પાછળના અવરોધો શું છે? શું એ જાગૃતિનો અભાવ હોય છે, પૈસાની કમી છે કે કંઈક બીજું? અને શું આ પુસ્તક જેવો ડેટા આધારિત ઉકેલલક્ષી આશાવાદ આપણને એ અવરોધો દૂર કરવામાં મદદ કરી શકે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.